કોકની રાશિમાં ઘ આવે તો હું નામ પાડવાનો છું ઘસીટારામ. ભગવાન ઉખળને ઘસીટતા હતા, એ ઉખળને ઘસીટતા ઘસીટતા ભગવાન પ્રાંગણમાં આવ્યા. એ કૃષ્ણ એ બંને વૃક્ષની વચ્ચેથી નીકળી ગયા પણ ઉખળ ફસાઈ ગયો. એ કૃષ્ણ થોડાક આગળ ચાલવાનો પ્રયાસ કર્યો. એ સેંકડો વર્ષોથી એ વૃક્ષ નંદબાબાના પ્રાંગણમાં હતા. એ કૃષ્ણના ખેંચવાથી બંને વૃક્ષ પડી ગયા અને બંને વૃક્ષમાંથી બે અદ્ભુત દેવતા પ્રગટ થયા. બંને ભગવાનને હાથ જોડે પ્રાર્થના કરે, ધન્યવાદ પ્રભુ તમે અમારો ઉદ્ધાર કર્યો, બહુ સુંદર સ્તુતિ કરે છે. ત્યારે ભગવાન કહે છે તમે મારી સેવા કરી છે, તમારે શું જોઈએ છે? જે વરદાન જોઈતું હોય તે માંગી લો. ત્યારે એ બંને વૃક્ષો એટલું જ કહે છે કે પ્રભુ અમારે બીજું તો કાંઈ જોતું નથી, પણ આ ઘરે બેઠા બેઠા તમારી જેટલી લીલા અમે જોઈ છે એ લીલાનું અમે વૈકુંઠમાં જઈને વર્ણન કરી શકીએ, અમે પ્રવચન કરી શકીએ, તમારી કથા કરી શકીએ એવા આશીર્વાદ આપો. એ કૃષ્ણએ આશીર્વાદ દીધા અને એ આશીર્વાદથી નલકુબેર અને મણિગ્રીવ ભગવાનના ધામના અદ્ભુત શુક બન્યા. સ્નિગ્ન કંઠ અને મધુકંઠ, આમ ભગવાન નલકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર કરે. પણ એ વૃક્ષને પડવાનો અવાજ આવ્યો અને એ અવાજથી ગોકુળના બધા લોકો આવ્યા. યશોદા જુએ એ વૃક્ષની વચ્ચે કૃષ્ણ દેખાય નહીં, યશોદા મૂર્છિત થઈને પડી જાય. વ્રજના લોકો એ કૃષ્ણને ગોતે કૃષ્ણ વચ્ચેથી સુરક્ષિત હતા, ત્યાં પણ છોકરાઓ રમતા હતા. વ્રજવાસીઓએ પૂછ્યું કે આટલા મોટા વૃક્ષ કેવી રીતે પડી ગયા? નાના નાના બાળકોએ કીધું કે આ કૃષ્ણએ થોડીક રસ્સી ખેંચી વૃક્ષ પડી ગયા. પહેલા કે તમે મૂર્ખ થઈ ગયા છો, આ છોકરાઓ જ રહેવાના, આ નાનો એવો બાળક કૃષ્ણ રસ્સીથી ખેંચે ને વૃક્ષ પડે? પણ એ છોકરાઓ તો બુદ્ધિમાન છે, મૂર્ખ તો તમે છો, 60-60 વર્ષના થઈ ગયા છતાંય ભગવાન ઉપર વિશ્વાસ નથી. પણ બધા મોટા ગોપોએ નંદબાબા નવ ભાઈ હતા, નંદ ઉપનંદ ધરાનંદ, એમાં જે મોટા ભાઈ હતા એણે કીધું કે આ ગોકુળમાં બહુ ઉત્પાત થઈ રહ્યો છે, જ્યારથી કૃષ્ણનો જન્મ થયો છે કેટલા અસુર આવે છે, ભૂતના આવી શકતા અસુર તૃણાવર્ત, આજે આ વૃક્ષ પડી ગયા, ન જાણે કાલે શું થશે. આપણે કામ કરીએ અને આમ તો પણ અહીંયા ગાય ચરી ચરી જેટલું પણ ઘાસ હતું એ બધું ખવાઈ ગયું છે, એટલે હવે આપણે આ ગોકુળથી વૃંદાવન જઈએ. જો એક કૃષ્ણ માટે થઈને એ ગોકુળમાં રહેવાવાળા બધા લોકો પોતાના ઘર પોતાના માલ સામાન આ બધું લઈ ગોકુળથી વૃંદાવન શિફ્ટ થાય છે, વૃંદાવન જતા રહ્યા કૃષ્ણ માટે, આ લોકો બધું લઈને જતા રહ્યા. આપણે એમ વર્ષના વચલે દિવસ 10 દિવસ વૃંદાવન યાત્રામાં જવાનું હોય ને તો એ કેટલો વિચાર કરી. પણ ધન્ય છે કૃષ્ણના ભક્તો, કૃષ્ણ માટે થઈ એ ગોકુળને છોલેને વૃંદાવન ચાલ્યા ગયા છે. અનેક ગાડાઓ ભર્યા, અનેક માલ સામાન ભરી જાય છે. એક બહુ સુંદર લીલા સુખદેવ ગોસ્વામી કે એક દિવસની વાત, ભગવાન શ્રી કૃષ્ણ ઘરે હતા અને એક ફળ વેચવા વાળી આવી. પહેલાના જમાનામાં પૈસાની સિસ્ટમ નહોતી, બાર્ટર સિસ્ટમ હતી. એને ગુજરાતીમાં શું કહેવાય ખબર નથી, કંઈક લેવું હોય તો કંઈક વસ્તુ આપે ને એ આમને સામને, કોકને ઘઉં થતા હોય અને કોકને બાજરો થતો હોય તો એકબીજા બદલાવી લે. હાટો હાઈટ સાચું છે ને પાછું, હાટો હાઈટ કરતા પહેલા અમે જોયું તો નથી પણ ભણવામાં આવ્યું છે બાર્ટર સિસ્ટમ, આ ઇંગ્લિશ શબ્દ છે પણ હાટો હાઈટ હેટી રહેશે. તમે સમજી જ ગયા હશો. તો એ ફળ વેચવા વાળી એક સ્ત્રી ટોપલામાં ફળ, તાજા ફળ લઈને આવી. ઘરે બધા કામમાં હતા, કૃષ્ણ બાર ઉભા હતા, જોયું ફળ વાળે આવી છે, કીધું ફળ નીચે ઉતારો. જોયા ફળ તો બહુ બધા હતા, કીધું મારે ફળ જોતા છે, તમે ઉભા રહ્યો. હવે કૃષ્ણ ઘરે ગયા, એને કૃષ્ણે કીધું મને આખો ટોપલો જોતો છે. કૃષ્ણ ઘરે ગયા અને ઘરેથી ઘઉં હાથમાં ઘઉં ભરીને આવ્યા. હવે એ નાના એવો બાળક, નાના એવા હાથ, એમાં ઘઉં શું ટકવાના. છતાં એ બંને હાથમાં, બંને અંજલીમાં ઘઉં ભરી ભરીને આવ્યા ને એમાં એ ઘઉં ઢોળાતા ઢોળાતા એ ફળવાળી પાસે પહોંચ્યા. ત્યાં તો એ લગભગ ખાલી થઈ ગયું હતું, પણ ફળવાળી કૃષ્ણને જોઈને પ્રસન્ન થઈ ગઈ. આટલો સુંદર બાળક, એ ચાર પાંચ દાણા આપ્યા કે લો આ ઘઉં, તમે મને ફળ આપો. ફળવાળી કે લઈ લે તારે જેટલા જોતા હોય એટલા. કૃષ્ણ બે ખીચામાં નાખે, અહીંયા નાખે, હાથમાં જેટલા આવે એટલા લઈ લીધા. અને કૃષ્ણ ફળ લઈને ઘરે ગયા. ભક્તો એક વસ્તુ યાદ રાખજો, કૃષ્ણ ક્યારે પણ કોઈનું મફતમાં નથી લેતા. આપણે એમ વિચાર કરીએ ને, કદાચ આપણે ભાગવતમાં 10 રૂપિયા દાન આપશું, કૃષ્ણના મંદિરમાં 100 રૂપિયા આપશું, લાખો રૂપિયા આપશું, તો આપણું ખાલી થઈ જશે. એ ક્યારેય ખાલી થતું નથી. કૃષ્ણ ક્યારેય કોઈનું રાખતા નથી. શું એની પાસે કમી છે? લક્ષ્મી સહસ્ત્ર સત સંભ્રમ સેવ્ય માનમ, હજારો હજારો લક્ષ્મી એની સેવામાં લાઈનમાં ઉભી રહે છે. એ ફળવાળી જ્યારે ઘરે પહોંચી અને ફળનો ટોપલો નીચે ઉતાર્યો, કહેવાય છે કે આખો ટોપલો સોના હીરા ઝવેરાતથી ભરાઈ ગયેલો હતો. નાચવા માંડી, પ્રસન્ન થઈ ગઈ. ઓહ, કૃષ્ણને તમે 1 રૂપિયો પણ આપો તો એ હજારો કરીને પાછા આપે, કોઈનું રાખતા નથી. કારણ કે આપણે તો, આપણા બે હાથ છે, આપણે આ બે હાથથી ભગવાનને 1 રૂપિયો આપીએ, પણ એના 1000 હાથ છે. એટલે 1 × 1000 એ 1000 કરીને આપે, 1 લાખ રૂપિયા આપ્યા હોય તો એ તમને 1 કરોડ કરીને આપે. એ ભગવાન છે. ભગવાનની વાત જવા દો, ભગવાનની એક નાની એવી શક્તિ, પૃથ્વીને જ લઈ લો. આ પૃથ્વી શું છે? ભગવાનની એક શક્તિ. આ પૃથ્વીમાં તમે 1 બીજ વાવો, એ 70-80 ગણા થઈને બહાર નીકળતા હોય. દ્રૌપદીએ શું આપ્યું હતું? 1 નાનો એવું સાડીનો ટુકડો ભગવાનને દીધો, ભગવાને 1000 કિલોમીટર સાડી આપી દીધી. આજે સુદામાની કથા આવશે, એ થોડાક પૌવા કૃષ્ણને આપી દીધા, દ્વારકા નગરી ભગવાને આપી દીધી. ક્યારે પણ જ્યારે આપણે ભગવાનને આપ્યું તો એમાં અચકાવું નહીં, દેવું જોઈએ. દેવાનું પાત્ર ભગવાન છે. અને ભગવાનની આપણા પૈસા નથી જોતા, આપણો ભાવ શું છે, કયા ભાવથી આપણે દઈ રહ્યા છીએ, એ ભગવાન જોવે છે. લેવાનું તો બધા જાણે છે, ભગવાન પાસે લેવાની વાત હોય તો. શુદ્ધ ભક્ત ક્યારેય ભગવાન પાસેથી કઈ લેતા નથી. એકવાર અર્જુન અને દ્રૌપદી આ બંને ફરતા ફરતા બહુ દૂર ચાલ્યા ગયા. એક ઘોર જંગલમાં એક નાની એવી ઝૂંપડી હતી અને આ બંનેને બહુ તરસ લાગી, તો એ ઝૂંપડીમાં પાણી પીવા માટે ગયા. એ ઝૂંપડીમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી, એક ડોશીમાં. એને ધ્રુજતા ધ્રુજતા આવ્યા, કીધું પાણી પીવું છે, પાણી પીવડાવ્યું. આ બે વિવેક કર્યો કે આટલા નિર્જન સ્થાનમાં, આવા ઘોર જંગલમાં તમે શું કરો છો? કે હું અહીંયા રહું છું. તો તમે એકલા જ રહો છો, તમારા ઘરે બીજું કોઈ નથી રહેતું? તમારા પુત્ર, એના પુત્ર? કીધું નહીં, મારો જે પુત્ર હતો એકવાર યુદ્ધ કરવા માટે ગયો, ત્યાંનું મૃત્યુ થઈ ગયું. આ બધી વાત ચાલતી હતી, એમાં અર્જુન અને દ્રૌપદીની નજર એ ઝૂંપડીમાં એક ચમચમ ચમચમ ચમકતી હતી તલવાર, ધારધાર તલવાર એક ટીંગાતી હતી, એ તલવાર ઉપર એની નજર ગઈ. બંને મનમાં વિચાર કર્યો કે આ ડોશીમાને તલવારનું શું કરવું હશે? તો સ્વાભાવિક બંને પૂછ્યું કે આ તલવાર કેમ તમારા ઘરે ટીંગાડેલી છે? અચ્છા, તમે તલવાર વિશે જાણવા માંગો છો? એ કે હું 2 જણની વાટ જોઈ રહી છું. એ કે પેલા તો ઓલી દ્રૌપદી કદાચ જો મારી સામે આવી જાય ને તો આ જ તલવારથી એનું મસ્તક કાપી નાખવાનું છે. દ્રૌપદી તો સામે બેઠા હતા. દ્રૌપદી પૂછ્યું કે થયું શું, તમે શા માટે એનું મસ્તક કાપવા માંગો છો, એને કઈ ભૂલ કરી છે? કે હા, એ કે કૃષ્ણને એક નાનો એવો પાટો બાંધી દીધો, નાની એવી પટ્ટી, અને કુરુવંશની સભામાં એ ઉભી ઉભી કૃષ્ણને બોલાવે. શું એને ખબર નહોતી કૃષ્ણ દ્વારકામાં બેઠા હતા? બિચારા મારા વાલાને દ્વારકાથી હસ્તિનાપુર દિલ્હી આવતા કેટલું દુઃખ થયું હશે. એ બિચારો દોડતો દોડતો એ દ્રૌપદી પાસે ગયો. શું ખબર ન પડે ભગવાનને હેરાન ન કરવા જોઈએ? કદાચ લૂંટાતું હોય તો લૂંટાવા દેવું જોઈએ. ભગવાનની સામે આપણી કિંમત શું છે? ખામખા કૃષ્ણને હેરાન કર્યા, ત્યાંથી અહીંયા દોડાવ્યા ભગાવ્યા, એને એક વખત રસ્તામાં મળવા દો. આ તલવાર એની માટે જ રાખી છે, ધડ અને મસ્તક અલગ કરી નાખીશ. અર્જુને પૂછ્યું, તમે અર્જુનને મારવા માંગો છો? કેમ? એ કે આ અર્જુન જો ક્યારેક રસ્તામાં મળી ગયો તો એને હું મારવા, હું રાહ વાટ જ જોઈને બેઠી છું. તમે અર્જુનને કેમ મારવાના છો? એ કે એને એટલી ખબર ન પડે અનંત કોટી બ્રહ્માંડનો ઈશ્વર અધિપતિ એને પોતાના રથનો ડ્રાઈવર બનાવ્યો. 2500ની નોકરી કરવા વાળો ડ્રાઈવર એ ભગવાનને બનાવવાની શું જરૂર હતી? બિચારા આટલા કોમળ એના હાથ હતા, આટલું કોમળ શરીર હતું, એવા ભગવાનને ક્યારે ડ્રાઈવર બનાવાય? અરે એ તો ભગવાન તો એના ગુણથી મજબૂર છે, એ તો ક્યારે ના નથી પાડતા, તો શું આપણે એનાથી કામ કરાવી લેવું? આ બંનેને મળવા દો. ક્રોધિત થઈ ગયા એ તો. ત્યારે દ્રૌપદી અને અર્જુનને મનમાં થયું કે ઓહો, આપણે તો કાંઈ ભક્તિ કરતા જ નથી, વાસ્તવમાં મહાન ભક્ત તો આ મહિલા છે, શુદ્ધ ભક્ત એને કહેવાય. ભગવાન પાસેથી કોઈ સેવા ન લે, ભગવાન પાસેથી કાંઈ માંગે નહીં, ભગવાન આપે એ બીજી વાત છે. ભગવાનને કોઈ કેટલું પણ આપે, ભગવાન એને પાછું આપે છે. ત્યારબાદ એ વૃંદાવનની લીલા હવે શરૂ થાય. વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ વત્સાસુરનો વધ કરે. કૃષ્ણ વાછડા ચરાવવા માટે જાય. કંસ એક અસુરને મોકલે, એ અસુર વાછડું બનીને બધા વાછડો સાથે ભળી જાય. કૃષ્ણને ખબર પડતા કૃષ્ણ વત્સાસુરનો વધ કરે. ત્યારબાદ એકવાર કૃષ્ણ અને એના સખાઓ યમુના નદીના કિનારે ઉભા હતા. ત્યાં એક બકાસુર નામનો પૂતનાનો ભાઈ બકાસુર અસુર આવ્યો, બગલાનું રૂપ લઈને. બહુ મોટો બગલો હતો અને એ બગલાએ કૃષ્ણને પોતાની અંદર ગળી ગયો. પણ કૃષ્ણ ગીતામાં કહે છે ને, તેજોમાં હું તેજ છું. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ એટલા તેજસ્વી, એટલા ગરમ બન્યા, કહેવાય છે બગલાએ કૃષ્ણને ગરમ ગરમ કોલસાને ખાધો હોય એવું અનુભવ થવા માંડ્યો. બગલાના ગળામાં કૃષ્ણ અટકાઈ ગયા. એ ગરમ 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 જ્યારે એને અનુભવ થયો, એ બગલાએ ચાંચ ખોલી અને કૃષ્ણને બહાર કાઢ્યા. બહાર નીકળીને કૃષ્ણ એ બગલાની બંને જે ચાંચ હતી એને ફાડી નાખી. બકાસુરનો ઉદ્ધાર. ત્યારબાદ એક સમયની વાત, આ બધા ગોપ સખાઓ વાછડાને ચરાવવા માટે જંગલમાં ગયા હતા. પૂતનાનો બીજો ભાઈ જેનું નામ હતું અઘાસુર, અઘાસુર આ એક અજગરનું રૂપ લઈને આવ્યો, એક વિશાળ અજગર, અને એનું મોઢું ફાડીને બેસી ગયો. બહુ વિશાળ એનું જે, જ્યારે એને મોઢું ખોલ્યું તો ઉપરનું જે હતું એ આકાશને સ્પર્શ થઈ ગયું. અને આ સખાઓને લાગ્યું કે આ તો પર્વત છે, પર્વતની ગુફા છે, ચલો જોઈએ. એમ બધા સખા વાછડાને લઈ અઘાસુરના મોઢામાં વ્યા ગયા. કૃષ્ણે જોયું કે આ તો, અરે આ તો અસુર છે, આ તો અજગર છે. પણ સખાઓ વ્યા ગયા તો કૃષ્ણ પણ એની સાથે સાથે અંદર જાય. અને જેવા સખા અંદર ગયા, એ અઘાસુરે પોતાનું મોઢું બંધ કરી લીધું. અંદર વિષની જ્વાળા હતી. એ વિષની જ્વાળાને કારણે કૃષ્ણના સમસ્ત સખાઓ, સમસ્ત વાછડાઓ મરી ગયા, પ્રાણ ત્યાગી દીધા. અને હવે કૃષ્ણ વિચાર કરે, કૃષ્ણને ક્રોધ થાય. અને ત્યારે કૃષ્ણનું શરીર વિકરાળ શરીર કરતા જાય. કૃષ્ણનું શરીર વધતું ગયું વધતું ગયું વધતું ગયું. કહેવાય છે કે હવે અજગર કૃષ્ણ શરીરને પોતાના મોઢામાં ન રાખી શક્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું શરીર વધતા 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 એ અજગરનું મોઢું ફાડી નાખ્યું. અજગરનું મૃત્યુ થયું, પણ આજે સખા અને વાછડા મૂર્છિત હતા. એ સમયે કૃષ્ણે પોતાની અમી દ્રષ્ટિથી પોતાની એક નજર એ સખા અને વાછડા ઉપર નાખી એનામાં પ્રાણનો સંચાર થઈ ગયો, જીવિત થઈ ગયા. જો ભગવાનની દ્રષ્ટિમાં આ શક્તિ છે. ભાગવતમાં અનેક જગ્યાએ સમુદ્ર મંથન પ્રસંગમાં પણ જ્યારે આ દેવતા અને અસુર મંદાર પર્વતને લઈને જઈ રહ્યા હતા, એ પર્વત પડ્યો, અનેક અસુરો મરી ગયા, દેવતાઓ મરી ગયા, ત્યારે ભગવાન ગરુડ ધ્વજ એ ગરુડ ઉપર બેસીને ભગવાન વિષ્ણુ આવ્યા, એમની દ્રષ્ટિ કરવાથી બધા જીવિત થઈ ગયા. આ છે ભગવાનની દ્રષ્ટિની શક્તિ. બધા ગોપ ગ્વાળ સખા જીવિત થાય. આમ રોજ ભગવાન શ્રી કૃષ્ણ ઘરેથી વાછડા ચરાવવા માટે જાય અને રોજ એકને એક અસુરને મારીને આવે. આ સખાઓ જ્યારે એના ઘરે જતા તો મમ્મીને માતા પિતાને રાતે સુતા સુતા સંભળાવતા કે આજે કૃષ્ણે આને માર્યો આને માર્યો. આ માતા પિતાનો વિશ્વાસ નહોતો થતો, પણ સાંભળતા હતા. એક સમયની વાત, કૃષ્ણ પોતાના મિત્રો સાથે વૃંદાવનના જંગલોમાં ભોજન સ્થળી ઉપર બેસી ભોજન કરી રહ્યા હતા. પણ એ ભોજન અદ્ભુત. બધા સખાઓએ પોતપોતાનું ભાતું ખોલ્યું. એમ મનસુખા કૃષ્ણને પોતાના ઘરેથી આવેલી દાળ ખવડાવે, કૃષ્ણ એના ઘરનું ખવડાવે, બધા એકબીજાનું એઠું ખાતા હતા. એ સમયે બ્રહ્માજી વિચાર કરે કે ચલો ને કૃષ્ણનો જન્મ થયો છે, જોઈ આવું. બ્રહ્માજી બ્રહ્મલોકમાંથી આવે, જોવે કે આ તો પોતાનું એઠું બીજાને ખવડાવે, બીજાનું એઠું પોતે ખાય, આ ભગવાન ન હોઈ શકે. બ્રહ્માજીએ પરીક્ષા લીધી. સૌથી પહેલા બ્રહ્માજી જેટલા પણ વાછડા હતા એને ચોરીને લઈ ગયા. જોયું કે વાછડા નથી. કૃષ્ણ કે તમે બધા ભોજન કરો, હું જરા વાછડાને જોઈ આવું. ત્યાં બ્રહ્માજી આવીને એના સખાઓને ચોરીને લઈ જાય. ત્યાં જઈને જોયું તો વાછડા પણ નહીં, અહીંયા આવીને જોયું તો સખા પણ નહીં. હવે પછી કૃષ્ણે વિચાર કર્યો કે આ કામ મારા પુત્ર બ્રહ્માનું છે, કોઈ વાંધો નહીં. એ સમયે કૃષ્ણે પોતાના શરીરમાંથી જેવા સખાઓને બ્રહ્માજી લઈ ગયા હતા એવા જ સખાઓને પ્રકટ કર્યા પોતાના અંશેથી. જેવા વાછડાઓને લઈ ગયા હતા એવા વાછડાઓને પોતાના અંશેથી પ્રકટ કર્યા અને પછી પાછા ઘરે લઈ ગયા રોજની જેમ. પણ એ બ્રહ્માજી એ બ્રહ્મલોકમાં એને મૂકીને પાછા આવે ત્યાં એક વર્ષ વીતી ગયો અને અહીંયા એક વર્ષ સુધી કન્ટિન્યુઅસ લીલા ચાલુ રહી. પણ આ એક વર્ષમાં જે સખાઓ પોતાના ઘરે જતા હતા એ સખા નહીં, કૃષ્ણ હતા. કૃષ્ણનું સ્વરૂપ ઘરે જતું હતું. લીલામાં વર્ણન છે, એ બ્રજના માતા પિતાઓ કહેતા, એલા મગન તું આજે આટલો સારો કેમ લાગે છે? એ મગન હારો જ લાગે ને, એ મગન નથી, કૃષ્ણ છે. એ કૃષ્ણ મગનનું રૂપ લઈને આવ્યા છે. એમ કૃષ્ણ છે. એના અંશેથી સખા અને વાછડા બની. હવે એક તત્વની વાત તમને કરું. જ્યારે આ એક વર્ષ વીતી રહ્યો હતો ત્યારે પૂર્ણમાસી દેવી ત્યાં આવી અને વ્રજના લોકોને કીધું, તમે એક કામ કરો, તમારી કન્યાના વિવાહ કરાવવા માટે આ સારામાં સારા દિવસો ચાલી રહ્યા છે, આ વ્રજમાંથી સારા સારા છોકરાઓને ગોતીને વિવાહ કરાવી નાખો. અને એ પૂર્ણમાસી દેવીનું વાત સાંભળી એ વ્રજમાં રહેવાવાળી જેટલા પણ માતા પિતાઓ હતા પોતાની કન્યાના વિવાહ એ વ્રજના સખાઓ સાથે કરાવી નાખ્યા. જો તત્વની વાત, બધી કન્યાના વિવાહ એ સખાઓ સાથે કરાવી નાખ્યા. એ સખા કોણ હતા? કૃષ્ણ જ તો હતા. માટે વાસ્તવમાં આ બધી ગોપીઓના વિવાહ કૃષ્ણ સાથે થયા છે. રાધાના વિવાહ પણ કૃષ્ણ સાથે થયા છે. ઘણી વખત લોકો કહે ને રાધાના વિવાહ કૃષ્ણ સાથે થયા નથી તો પછી મંદિરમાં કેમ છે? પણ અપ્રકટ રૂપે રાધાના વિવાહ કૃષ્ણ સાથે. આમ ભગવાન લીલા ચાલુ રાખે. બ્રહ્માજી આવીને જોયો તો એવા જ વાછડા, એવા જ સખાઓ. બ્રહ્માજી સમજી જાય આ કોઈ સાધારણ બાળક નહીં, આ તો સાક્ષાત ઈશ્વર છે. અને ચાર મસ્તક વાળા બ્રહ્માજી, એ પહાડ જેવા બ્રહ્માજી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરે છે. નો મીયતે બ્રવ પુષેત ઇડંબરાય ગુંજા વસન પરિપિચ્છ લસન મુખાય વન્યા સ્ત્રજે કવલ વેત્ર વિષાણ વેણુ લક્ષ્માશ્રીએ મિદ્રુપતે પશુપંગ જાય. બ્રહ્માજી બહુ સુંદર કહેવાય છે, 20 શ્લોકમાં પ્રાર્થના કરે છે ભગવાનને. આ 20 શ્લોક ઉપર આખી ભાગવત સપ્તાહ થઈ જાય એટલી સુંદર બ્રહ્માજીની પ્રાર્થના છે. પણ સાર એ છે કે પ્રભુ મારાથી અપરાધ થઈ ગયો છે, ભૂલ થઈ ગઈ છે, હું તમને ઓળખી ન શક્યો. બ્રહ્માજી બહુ સુંદર કહે છે, ક્યારેક એક નાનો એવો બાળક એની માના ખોળામાં હોય અને એ દૂધ પીવા વાળો બાળક ક્યારેક એની માને લાતથી મારી દે છે તો શું એની માં એને ફેંકી દે છે, તર છોડી દે છે? એમ હે પ્રભુ, હું તમારો બાળક છું, તમારો પુત્ર છું, ક્યારેક ભૂલથી મારાથી અપરાધ થઈ ગયો, પાપ થઈ ગયું તો મને ક્ષમા કરી દેજો, અમે તમારા પુત્રો છીએ, સંતાનો છીએ. બ્રહ્માજી અનેક શ્લોકોમાં પ્રાર્થના કરે, સ્તુતિ કરે છે, બ્રહ્મ સ્તુતિ. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ધેનુકાસુરનો વધ કરે અને એની પછી ભગવાનની એક અદ્ભુત લીલા. યમના જે ભગવાનની પટરાણી છે, યમનામાં કાળીય નાગ આવીને રહેતો હતો અને જેટલા લોકો એ કાળીય હ્રદમાં જે સ્થાને જે ગહેરાઈમાં કાળીય નાગ રહેતો હતો એના આજુબાજુના વિસ્તારમાં કાળીય નાગનું એટલું વિષ હતું, એમાં કોઈ પાણી પીવે, કોઈ પણ પશુ મનુષ્ય પાણી પીવે તેનું મૃત્યુ થઈ જાય. એયા સુધી કે એટલા વિસ્તારમાં આકાશમાંથી કોઈ પંખી ઉડીને જતું હોય એ વિષના પ્રભાવથી પાણીમાં પડી જાય. ભગવાને વિચાર કર્યો કે આ સંસારમાં મારું નામ લેવાથી સંસારના લોકો સંસાર વિષથી મુક્ત થઈ જાય છે અને સાક્ષાત હું કૃષ્ણ જ્યાં આવ્યો છું એ લોકો કાળીય નાગથી પરેશાન છે. કૃષ્ણ એક દિવસ વ્રજના લોકોને કાળીય નાગથી બચાવવાનો વિચાર કર્યો પણ એ દિવસે કૃષ્ણે બલરામજીને ન જગાડ્યા. આમ તો કૃષ્ણ અને બલરામજી બંને સાથે જ હતા જંગલમાં, પણ આ દિવસે કૃષ્ણે બલરામને સુવા દીધા અને પોતે બધા સખાઓ સાથે નીકળી ગયા. એનું કારણ, એના બે કારણ. કારણ કે જો બલરામજી કૃષ્ણની સાથે હોત તો ક્યારેય યમનામાં કૂદકો મારવા ન દેત. કૃષ્ણ, તારે યમનાની નજીક નથી જવાનું. અને બીજું કારણ કે ભગવાન કૃષ્ણ યમનામાં કૂદકો મારવાના હતા અને એ વ્રજના લોકોને ખબર પડવાની હતી અને યશોદા આવીને મૂર્છિત થઈ જાત બલરામજીને રાખ્યા કે જેથી બલરામજી યશોદાને સમજાવી શકે. કૃષ્ણ સખાઓ સાથે જાય છે. કહેવાય છે યમુનાના કિનારે કૃષ્ણ આવે અને જોવે કે આ કાળીય નાગનો પ્રભાવ છે. કૃષ્ણ એ બાજુના વૃક્ષ ઉપર ચડી યમુનામાં કૂદકો મારે. કાળીય નાગ એ યમુનાની ગહેરાઈમાં સૂતો છે. એની પત્નીઓ એ આટલા સુંદર બાળકને જોઈને કહી રહી છે કે હે કૃષ્ણ, તમે અહીંયાથી પાછા વયા જાઓ, સ્વામી અમારો જાગશે, અમારા સ્વામી જાગશે, તમને મારશે. સુંદર ગાય છે મહેતા નરસિંહ. તમે અહીંયાથી પાછા વયા જાઓ. કૃષ્ણ કે પાછો જવા માટે થોડી આવ્યો છું, જગાડો તો તમારા સ્વામીને. એ કાળીય નાગ જાગે છે. કૃષ્ણ કાળીય નાગ સાથે યુદ્ધ કરે. કાળીય નાગનું શરીર વિશાળ હતું, કૃષ્ણ બહુ નાના એવા હતા. કાળીય નાગ આવે, કૃષ્ણને પકડવાનો પ્રયાસ કરે, કૃષ્ણ પાછળ વ્યાજ આવે. કૃષ્ણ કાળીય નાગની પૂંછડી પકડે. અંતે કૃષ્ણ કાળીય નાગના મસ્તક ઉપર ચડી ગયા. કહેવાય છે 1000 ફેણ હતી અને કૃષ્ણએ અદ્ભુત લીલા પ્રારંભ કરી. કૃષ્ણ પોતાના પગથી કાળીય નાગના ફેણ પર જોરથી ધક્કો મારતા એના મોઢામાં જેટલું પણ વિષ હતું એ નીકળી જતું. અને એક અદ્ભુત છટા, તમે જો કાળિયાનાગની 1000 ફેણ હતી, કાળિયાનાગ જે ફેણ ઉપર કરે કૃષ્ણ એ જ ફેણ ઉપર પોતાનો પગ મારતા અને બધું વિષ કાઢી મૂકતા. ત્યાં સુધીમાં બીજી ફેણ ઉપર કરતો, એ બીજા ફેણ ઉપર પગ મૂકે, ત્રીજી ફેણ ઉપર કરે, ત્રીજા ફેણ ઉપર પગ મૂકે, એમ ફેણ ઉપર પગ મૂકતા મૂકતા બહુ સુંદર નૃત્ય પ્રારંભ થયું. એ ઇન્દ્ર મૃદંગ લઈને આવી ગયા, ગંધર્વો વાજિંત્ર લઈને આવી ગયા, અપ્સરાઓ નાચવા મળી, બહુ સુંદર કીર્તન પ્રારંભ થયું અને કૃષ્ણ કાળિયા નાગના ફેણ ઉપર કીર્તન કરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે 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 રામ હરે રામ 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 હરે હરે, નાચતા નાચતા ભગવાન શ્રી કૃષ્ણ યમુનાની બહાર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કાળિય નાગને નાથી લીધો અને કૃષ્ણના કહેવાથી કાળિય નાગ યમુનાને છોડીને ચાલ્યો જાય છે. કાળિય નાગથી ઉદ્ધાર કરે, ત્યારબાદ પ્રલંબાસુરનો વધ કરે. એકવાર જંગલમાં દાવા અગ્નિ લાગી, પોતાના સખાઓનું જંગલની આગથી બચાવવા માટે ભગવાન દાવા અગ્નિનું પાન કરે. ત્યારબાદ સુખદેવ ગોસ્વામી વેણુ ગીત, ભગવાનની અદ્ભુત વેણુ વાંસળી, ભગવાનની વંશી અદ્ભુત, ભગવાન વાંસળી વગાડે, સંસારમાં જેટલી પણ વસ્તુ પોતાનો સ્વભાવ ભૂલી જાય, પથ્થર પાણી બની જાય, પાણી પથ્થર બની જાય, વાંસણીનો સ્વભાવ, ગોપીઓ પોતાના ઘરના કામ ભૂલી જાય, પશુઓ ખાવાનું ભૂલી જાય. અદભુત બંસરી હૈ ભગવાન કી. પણ વાંસળીમાંથી એક ગુણ આપણે લેવાનો છે, જ્યારે ગોપીઓના હૃદયમાં ઈર્ષ્યા થઈ કે આપણે કૃષ્ણની આટલી સેવા કરીએ, કૃષ્ણ માટે આટલા મરીએ, છતાં કૃષ્ણ આપણી નજીક પણ નથી આવતા, અને આ વાંસળીને કૃષ્ણ પોતાના અધર હોસ્ટ ઉપર રાખે, અધરામૃતનું પાન કરાવે, આવું તે વાંસળીએ શું કર્યું છે? ત્યારે વાંસળી બોલી, મેં શું નથી કર્યું એમ કહ્યું? સૌથી પહેલા વૃક્ષ બની, અને વૃક્ષમાં ઠંડી ગરમી વર્ષા પ્રકૃતિના અનેક કષ્ટો સહન કર્યા, પછી મને કાપવામાં આવી, છતાંય હું કાંઈ ન બોલી. પછી મારા શરીરમાં 12 છિદ્ર કરવામાં આવ્યા, મને સળગાવવામાં આવી, અને આટલું આટલું કષ્ટ, આટલી આટલી તપસ્યા કર્યા પછી આજે હું કૃષ્ણના હોઠ ઉપર બેઠી છું. કૃષ્ણ પાસે પહોંચવા માટે કષ્ટ તપસ્યા સહન કરવી જોઈએ. ઘણી વખત મનમાં પ્રશ્ન થાય, ભગવાન વાંસળી શા માટે ધારણ કરે છે? પણ એ વાંસળી પાસેથી શીખવા જેવું છે. સૌથી પહેલા વાંસળીમાં ક્યારેય પોતાનો અવાજ નથી હોતો. વાંસળીમાં તમે અવાજ નાખો તો જ બોલે. આ પહેલો ગુણ આપણે લેવા જેવો છે. જ્યાં સુધી સાંભળવા વાળાની ઈચ્છા ન હોય ત્યાં સુધી આપણે બોલવું નહીં. અમુક લોકોને બકવા ઉપડી ગયો, બોલ બોલ જ કરે. આપણને એમ થાય હવે આ ક્યારે બંધ થશે. અમુક લોકો ઘરે પધરામણી માટે બેસવા માટે બોલાવે, આપણે જઈએ, આપણે મનમાં વિચાર કરીને ગયા થોડોક ઉપદેશ આપશું, પણ આપણો તો ચાન્સ જ ન આવવા દે. અમારે આવું છે ને, અમારે આમ છે ને, અમારા આ ને અમારા ફલાણા આન તેન. એક ઉપદેશ લેવા જેવો છે. ભગવાન એ જ વ્યક્તિને ગ્રહણ કરશે જેને કોઈ આદેશ આપે, સામેવાળા સાંભળવાની ઈચ્છા રાખતા હોય. તમે જોયું ભગવાન શ્રી રામચંદ્ર નહોતા જાણતા કે અહલ્યાનો ઉદ્ધાર મારા દ્વારા જ થવાનો છે, નહોતી ખબર. છતાંય જ્યાં સુધી વિશ્વામિત્રે ન કીધું ત્યાં સુધી ભગવાન રામ આગળ ન વધ્યા. ભગવાન રામને ખબર નહોતી આ ધનુષ મારે જ તોડવાનું છે, પણ જ્યાં સુધી વિશ્વામિત્રે આદેશ ન આપ્યો ત્યાં સુધી ઊભા ન થયા. એમ જ્યાં સુધી લોકો ઈચ્છા ન કરે, આદેશ ના આપે, ગુરુજનનું અનુમતિ ન હોય ત્યાં સુધી એક શબ્દ પણ ન બોલવું. આ પહેલો ગુણ. બીજું, વાંસળી એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે એમાં તમે ગમે એટલો જોરથી હવા મારો ને એમાં અવાજ એકદમ મધુર જ આવે. આ ઢોલ અને મૃદંગ એવું નથી, એમાં તમે જોરથી મારો તો એ જોરથી વાગે, એ કાન તોડી નાખે. પણ વાંસળીમાં ગમે એટલી ફૂંક મારો, ગમે એ કરો, પણ અવાજ નીકળશે એ મધુર જ હશે. એમ આપણા જીવનમાં કેવી પણ સ્થિતિ હોય, કોઈ આપણે ગમે એટલા હેરાન કરતા હોય, પણ મોઢામાંથી શબ્દ નીકળે ને તો મધુર શબ્દ નીકળવા જોઈએ. જીવનમાં દુઃખ હોય, કષ્ટ હોય, પણ જ્યારે પણ બોલીએ તો મધુર બોલીએ, ભાષા મધુર હોવી જોઈએ. ક્યારેક તો અમુક લોકો બોલતા હોય તો આપણને લાગે આ બોલી છે કે બંદૂકની ગોળી છે. એ હૃદયને વાગી જાય, પણ બોલી મીઠી હોવી જોઈએ, લોકોને ગમે કેવી પણ સ્થિતિ હોય. આમ જ્યારે આવા ગુણો આપણે ધરાવશું ત્યારે ભગવાન આપણને ગ્રહણ કરશે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ એક અદભુત લીલા, ગોવર્ધન ધારણ કરી વ્રજવાસીઓનો ઉદ્ધાર કરે. શરદ પૂર્ણિમાનો દિવસ નજીક આવે. એક દિવસની વાત, ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં વંશીવટના નીચે ઉભા ઉભા વાંસળી વગાડી સમસ્ત ગોપીઓને બોલાવે છે. એ કૃષ્ણની વેણું સાંભળી સમસ્ત ગોપીઓ કૃષ્ણ પાસે આવે. સુખદેવ ગોસ્વામી વર્ણન કરે, અમુક ગોપીઓ પોતાના પતિઓને ભોજન પરોસી રહી હતી, પણ કૃષ્ણએ બોલાવ્યા છે. આ સાંભળી પતિઓને ભોજન પડતું મૂકીને દોડી. અમુક ગોપીઓ સાસ સસુરની સેવા કરી રહી હતી, છોડીને દોડી ગઈ. અમુક પોતાના નાના નાના બાળકોને દૂધ પીવડાવી રહી હતી. કૃષ્ણ યાદ કરી રહ્યા છે, બાળકોને છોડીને કૃષ્ણ પાસે ગઈ. સમસ્ત ગોપીઓ કૃષ્ણ પાસે આવે. શરદ પૂર્ણિમાની રાત ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત ગોપીઓને સૌભાગ્ય પ્રદાન કરે. બહુ સુંદર રાસલીલાનું વર્ણન સુખદેવ ગોસ્વામી કરે છે, અદભુત રાસ. યમુનાના કિનારે આજથી 5000 વર્ષ પહેલા રાસ થયો. એ રાસમાં કહેવાય છે 33 કરોડ ગોપીઓએ ભાગ લીધો હતો અને ભગવાન એકલા હતા. ભગવાન એટલો સુંદર રાસ કર્યો, એટલા સુંદર નાચ્યા છે. આપણે તો અત્યારે રાસલીલા ભગવાનની યાદ કરીએ તો નવરાત્રિના ગરબા યાદ આવે. એ રાસ કૃષ્ણના રાસ સામે કઈ છે જ નહીં. આ તો પ્રાકૃત રાસ છે અને આપણા રાસમાં તો કામ ભરેલો છે, વાસના ભરેલી છે. ભગવાનનો અદભુત રાસ છે. કહેવાય છે ભગવાન એકલા હતા અને ગોપીઓ 33 કરોડ. અને ભગવાન એવો રાસ રમતા હતા, ભગવાન એટલા ફરતા હતા, એટલા ફરતા હતા, 33 કરોડ ગોપીઓને લાગતું હતું આ કૃષ્ણ મારી જ સાથે છે. અદભુત. બધી ગોપીઓને સૌભાગ્ય પ્રદાન થયું, વાહ આજે કૃષ્ણ અમારી સાથે, કૃષ્ણ અમારી સાથે. અને રાધા રાણીને માન ઉત્પન્ન થયું, ગુસ્સો આવ્યો કે આજે કૃષ્ણ મને છોડીને બધી ગોપીઓ પાસે કેમ જાય છે. અને બીજી બધી ગોપીઓને અભિમાન થયું કે જો કૃષ્ણ આજે મારી સાથે છે. એ ગોપીઓનું અભિમાન તોડવા અને રાધા રાણીને મનાવવા માટે ભગવાન કૃષ્ણ રાસલીલામાંથી અપ્રકટ થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય. કૃષ્ણને અદ્રશ્ય થતા જોઈ બધી ગોપીઓ વિહ્વલ થઈ જાય, દુઃખી થઈ જાય. અંતે કૃષ્ણ રાધા રાણીની સામેથી પણ અદ્રશ્ય થાય, આ બધી ગોપીઓ દુઃખી. અને બધી ગોપીઓ મળીને એ જંગલમાં કૃષ્ણને ગોતે, પણ કૃષ્ણ મળે નહીં. ઘોર જંગલમાં ગોપીઓ જાય છે, કૃષ્ણ મળતા નથી. અંતે ગોપીઓ વિચાર કરે કે હવે કૃષ્ણ મળશે નહીં. જ્યાં સુધી આપણે ગીત નહીં ગાઈએ ત્યાં સુધી કૃષ્ણ હવે આપણી પાસે આવશે નહીં. ત્યારે બધી ગોપીઓ યમુનાના કિનારે પાછી આવે છે અને આવીને એક જ સ્વરમાં એક સાથે બહુ સુંદર ગીત ગાય છે, જેને સુખદેવ ગોસ્વામીએ ગોપી ગીત કીધું છે. શ્રી ગોપ્ય ઉચુ જયતિ તે દિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા શશ્વદત્રહિ દૈત દૃશ્યતાં દીક્ષુતાવકા ત્વયિ ઘૃતા સવમ ત્વાં વિચિન્વતે. સમસ્ત ગોપીઓ અદ્ભુત ગીત ગાય છે, અદ્ભુત. ભક્તો, મારા જીવનના એક રાજની વાત કરું. આમ ભક્તિમાં તો હું અનેક વર્ષોથી હતો, પણ એક દિવસ અમારા ગુરુ મહારાજની હરિદ્વારમાં કથા હતી, લગભગ આજથી 7 વર્ષ પહેલા. ભક્તિમાં તો હતા પણ એટલા બધા આગળ નહોતા. પણ જે દિવસે ગુરુ મહારાજના મુખેથી આ ગોપી ગીત સાંભળ્યું, આ ગોપી ગીતના ગૂઢ રહસ્યને સાંભળ્યા, એ દિવસથી હૃદયમાં કૃષ્ણ પ્રેમની પ્રેરણા ઉત્પન્ન થઈ અને ભક્તિની ઓર આગળ વધ્યો છે. અદ્ભુત ગીત છે. ગોપીઓ રડતા રડતા આ ગીત ગાય છે કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે.
જયતિ તેદિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા शश्वत रही द्वैतदिश्यतां दीक्षुतावकाश त्वयि घृता सव त्वां विचिन्वते। जयति तेदिकं।
हे प्रिय श्याम सुंदर, तमारा जन्म ने कारणे वैकुंठ करता व्रजनी महिमा आजे वधी गई छे। साक्षात लक्ष्मी देवी पण वैकुंठ छोड़ीने आ व्रज में आवी गई छे। परंतु हे प्रियतम, अमे तमने पूर्ण रीते समर्पित छीए, छता पण तमे अमारी सामे प्रकट नहीं थता। हे प्रिय, हे प्राण प्रिय कृष्ण, कृपा करी तमे अमारी सामे प्रकट थाओ, दर्शन आपो।
शरदुदाशये साधु जात सत सरसी जोदरा श्री मुषादुषा सूरत नाथ ते शुल्क दासिका वरदनी न तो हो नेह किंबद।
नाथ, हे स्वामी, हे प्राण प्रिय, अमे तमारी विना मोल वाली दासीओ छे। अमे तमारी एवी दासीओ छे, क्यारे पण तमारी पासे थी पैसा नहीं मांगे। शरद ऋतुना सरोवर मां सुंदर खिलेला श्रेष्ठ कमलना गर्भनी शोभा ने हरी लेवा वाला प्रभु, तमारा नेत्रों ये अमने घायल करी नाख्या छे। हे कृष्ण, कृपा करी तमे अमने दर्शन आपो।
विष जलाप्य याद व्याल राक्षसान वर्ष मारुता वैधुतान ला विषम यात्म जात विश्व तो भया ऋषभ ते वयम रक्षिता मोह।
प्रभु, तमे अमने यमुनाजीना विषेला जलथी रक्षा करी अजगरना रूप धारण करेला अगासुरथी अमारी रक्षा करी इंद्रना वर्षाथी अमारी रक्षा करी दावानळथी ऋषभासुरथी व्योमासुरथी अनेक भयंकर संकटोथी तमे वारंवार अमारी रक्षा करी छे। हे प्रभु, अत्यारे तमारा दर्शन वगर अमे मरवा पड़ी छे, अमे अमारी मृत्यु नी स्थिति आवी गई छे। हे प्रभु, तमे आटली बधी वार अमारी रक्षा करी, तमे हवे पण अमारी रक्षा करो, तमारा दर्शन आपो।
नखल गोपिका नंद नो भवान अखिल देहिना अंतरात्म द्री विखन सार्थी तो विश्व गुप्त ये सखम देवान सात्वतम कुले।
जारे गोपियों वारंवार भगवान ने प्रार्थना करे, प्रभु दर्शन आपो दर्शन आपो, छता पण भगवान दर्शन नहीं आपता, त्यारे गोपियों कहे छे, कृष्ण निश्चित तमे यशोदाना पुत्र नहीं, कारण के जो तमे यशोदाना पुत्र होत ने तो तमने क्यारनी दया आवी गई होत। यशोदानो अर्थ ज थाय जेनामा दया छे, यशोदा जे बीजा ऊपर दया करे छे, यशोदा कहेवाय। प्रभु, तमे जो यशोदाना पुत्र होत ने तो क्यारनी दया आवी गई होत। नखलु गोपिका, तमे यशोदाना पुत्र नथी। नंदनो भवान, तमे नंद महाराज ना पण पुत्र नथी। प्रभु, तमे अखिल देही नाम समस्त देह मां रहेवा वाला तमे परमात्मा रूपे छो। कारण कि आपणे जोईए छे ने कि समस्त जीवना हृदयमां परमात्मा रहे छे। ई परमात्मा जाणे छे कि आ जीव दुखी छे, रात दिवस चिंता करी रह्यो छे, छतां ई परमात्मा एनुं दुख क्यारे दूर नथी करता। तमे यशोदाना पुत्र नहीं, तमे नंदना पुत्र नहीं, तमे तो ई क्रूर परमात्मा जेवा छो, क्यारे अमारुं दुख दूर नथी करी रह्या।
विरचिता भयं विष्णुदूयते चरणमीयुषां संस्रुतेर्भया करसरोरुहं कांत कामदम शिरसि देहिना श्रीकरगहम।
हे यदुवंश शिरोमणि, जे लोको संसारना काल चक्र थी डरीने तमारा चरण शरण ग्रहण करे छे, एवा लोकोने तमे अभय प्रदान करो छो। हे प्रियतम, बदानी बधी अभिलाषा पूर्ण करवामां तमे समर्थ छो, अमे पण तमारा चरणोमां अभिलाषा करीए छे, प्रार्थना करीए छे। प्रभु कृपा करी तमारा चरण कमल અને તમારો આ વરદ હસ્ત અમારા મસ્તક ઉપર મૂકી દો। જો ગોપીઓ ભગવાન પાસે શું માંગે છે? ગાડી બંગલા નોકર ચાકર નહીં, પ્રભુ શું જોઈએ છે અમને? બસ તમારો આ હાથ અમારા મસ્તક ઉપર મૂકી દો, તમારા આ ચરણ અમારા મસ્તક ઉપર મૂકી દો। અદ્ભુત
વ્રજ જનાર્તી હન વીર યોષિતા નિજ જન સ્મય ध्वंसन स्मित भज सखे भवत किंकरिस्मनो जलरुहाननम चारुदर्शय।
हे वीर शिरोमणि, तमे तमारा भक्तोना गर्वने मंद स्मिति चूर चूर करी नाखो छो। हे श्याम सुंदर, अमे तमारी दासियो छीए, हम अबलाओने पोताना परम सुंदर मुखमंडलना दर्शन आपो, तमारा दर्शन आपो प्रभु, एक ज मनोकामना छे। मानो भगवान श्री कृष्ण कदाच गोपियोनी सामे आवीने एम कहे कि तमे वारंवार मारा चरण कमलोनी प्रार्थना शा माटे करो छो, मारा चरणोमां तो एवुं शुं छे? त्यारे गोपियो हवे आगळना श्लोकमां भगवान श्री कृष्ण चरण कमलनी महिमा कहे छे।
प्रणत देहिनां पापकर्षनं तृणचरानुगं श्रीनिकेतनं प्रणिपनार्पितं ते पदाम्बुजं तृणकुचेषुना क्रिन्दिरेचयम्।
हे प्रभु, आ तमारा जे चरणो छे अद्भुत छे। આ સંસારમાં ગમે એટલો પાપી વ્યક્તિ જો તમારા ચરણોમાં પ્રણામ કરે તો એ પાપી વ્યક્તિના સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે। તમને પ્રણામ કરવાથી વ્યક્તિ સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય, એવા અદ્ભુત તમારા ચરણ કમલ જે પાપ કર્ષણમ, જે પાપને ખેંચી લે છે। માનો મનમાં એવું થાય કે ભગવાનના ચરણ કમલ તો લક્ષ્મીજીના હાથમાં હોય, આપણને તો કેવી રીતે પ્રાપ્ત થાય? ત્યારે ગોપીઓ કહે છે, નહીં નહીં પ્રભુ, ત્રિણચરાનુગમ, જે ચરણ કમળ એ ગાય અને વાછડાની પાછળ ચાલતા હોય એ મનુષ્યની પાછળ કેમ ન ચાલે? બસ માત્ર તમને પ્રણામ કરવાની દેરી છે। પ્રભુ તમારા ચરણ કમળ જે કાળીય નાગે જીવનમાં કાંઈ નહોતું કર્યું, વિચાર કરો કાળી નાગે કઈ મોટી સાધના કરી હતી, કઈ મોટી કથા સાંભળી હતી, કે ક્યાં માળા જપી હતી, એને વર્તમાનમાં પણ કઈ સારું કાર્ય નહોતું કર્યું, ભૂતકાળમાં પણ કોઈ સારું કાર્ય નહીં, છતાંય તમે કાળી નાગના મસ્તક ઉપર તમારા ચરણ મૂકી દીધા પ્રભુ, તો તમારી આ અબલા દાસીઓના મસ્તક ઉપર શા માટે ચરણ નથી મૂકતા? કૃપા કરી તમારા ચરણ કમળ અમારા મસ્તક ઉપર રાખો અને મારા હૃદયની સમસ્ત ઈચ્છાને ચૂર ચૂર કરી નાખો।
મધુર યાગીરા વલગુવાક્યયા બુદ્ધ મનોગયા પુષ્કરે ક્ષણ વિધિ કરી રીમા વિયમૂર્તિ અધર સિંધુના ત્યાયયસ્વન।
હે કમલ લોચન, હે કમલ નેત્ર, તમારી વાણી એટલી મધુર છે કે પ્રખર વિદ્વાન, પ્રખર પંડિતો, મોટા મોટા કવિઓને પણ મુગ્ધ કરી નાખે છે તમારી વાણીનું રસાસ્વાદન કરીને। અમે ગોપીઓ તમારામાં મોહિત થઈ ગઈ છીએ. હે દાનવીર, હે દાન દેવામાં શ્રેષ્ઠ કૃષ્ણ, તમારા દિવ્ય અદ્રામૃતનું પાર્ક પાન કરાવીને અમને જીવન દાન આપો. જો તમે અમારી સામે પ્રગટ નહીં થાવ તો અમે મરી જશું. ગોપીઓ કહે છે, કૃષ્ણ, જેમ માછલી પાણી વગર નથી રહી શકતી, એમ અમે ગોપીઓ તમારી વગર નથી રહી શકતી. વાત પણ સાચી છે. તમે માછલીને પાણીમાંથી કાઢી એ ઝૂલામાં ઝૂલાવો કે એને રસગુલ્લા ખવડાવો, એર કન્ડિશનમાં રાખો, એને કોઈ પણ વસ્તુ સુખ નહીં આપી શકે. એ માછલીનું જીવન જેમ પાણી છે, એમ ગોપીઓનું જીવન કૃષ્ણ છે. કૃષ્ણ વગર ગોપીઓ દુઃખી છે. કૃષ્ણ વગર ગોપીઓના પ્રાણ નીકળી જાય છે. માનો, કૃષ્ણ ગોપીઓને કહે, મારા વગર તો તમારા પ્રાણ બચવા ન જોઈએ, મારી અનુપસ્થિતિમાં તો તમારી મૃત્યુ થઈ જવી જોઈએ, છતાં પણ તમે કેમ જીવતી છો, તમે કેમ હજુ જીવો છો? ત્યારે ગોપીઓ કહે છે, કૃષ્ણ, અમે તો ક્યારની મરી ગઈ હોત, પણ તમારી કથા અમને જીવરાવી રહી છે.
તવ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિ વિરીરિતમ કલ્મષાપહમ. તવ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિ વિરીરિતમ કલ્મષાપહમ. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃહંતિ તે ભૂરિદાજના.
જ્યારે કૃષ્ણએ કીધું, મારી વગર તમે કેમ જીવી રહી છો, ત્યારે ગોપીઓએ કીધું, અમે તો ક્યારની મરી ગઈ હોત, કૃષ્ણ, તમારી અનુપસ્થિતિમાં અમે મરી ગઈ હોત, પણ તમારી કથા સાંભળી સાંભળીને અમે જીવી રહી છીએ. કૃષ્ણ કથા જ ગોપીઓ માટે જીવન છે. જે કથા મોટા મોટા કવિઓ વેદવ્યાસ, સુત ગોસ્વામી, સુખદેવ ગોસ્વામી પોતાના મોઢે મુખેથી બોલ્યા છે, જે કથા સાંભળવાથી તપ્ત જીવનમ આ દુઃખી જીવોને સુખ પ્રાપ્ત થાય છે, જે કથા સાંભળવાથી જીવનમાં મંગળ હિ મંગળ પ્રાપ્ત થાય છે, જે કથા સાંભળવાથી જીવનમાં શ્રી પ્રાપ્ત થાય છે, લક્ષ્મી ધન સૌભાગ્ય યશ જ્ઞાન વૈરાગ્ય, જે કથાથી અનેક અનેક ફળ પ્રાપ્ત થાય છે. અને એટલું જ નહીં, ગોપીઓ કહે છે ગોપી ગીતમાં, કહેવાય છે, સમસ્ત વેદ પુરાણ ઉપનિષદ શાસ્ત્ર વેદ આ બધાનો સાર છે શ્રીમદ ભાગવતમ. શ્રીમદ ભાગવતમ નો સાર છે દસમ સ્કંદ. એ ભાગવતના દસમ સ્કંદ નો સાર છે રાસ પંચાધ્યાયી. એ રાસ પંચાધ્યાયી નો સાર છે ગોપી ગીત. અને ભક્તો, આ ગોપી ગીત નો સાર છે આ શ્લોક તવ કથામૃતમ. ગાઓ બધા એક સાથે,
તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીરિતમ કલ્મષાપહમ. તવ કથામૃતમ તપ્ત જીવનમ. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીરિતમ કલ્મષાપહમ. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીરિતમ કલ્મષાપહમ. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃહંતિ તે ભૂરિદાર્જન. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃહંતિ તે ભૂરિદાર્જન.
સર્વશાસ્ત્ર સાર સ્વરૂપ આ શ્લોક. અને ઈ શ્લોકમાં ગોપીઓ કહી રહી છે કે હે કૃષ્ણ, આ ભગવત કથા જ સંસારના લોકોને સુખી કરી શકે, ભગવત ધામ પ્રદાન કરી શકે. અને જે લોકો આવી કથાનું આયોજન કરે છે, જે લોકો આવી કથા કરે, આવી કથાનું આયોજન કરે, એ કથાનું આયોજન કરવા વાળા આ સૃષ્ટિમાં સૌથી મોટા દાની છે. આશ્રય વાલજીભાઈને જાય છે. અદભુત, આ સંસારમાં દાનીઓ તો બહુ છે. સર્વશાસ્ત્ર સાર સ્વરૂપ શ્લોક. અનેક દાનીઓ હોસ્પિટલ બનાવે, સ્કૂલ બનાવે, લોકોને ભોજન આપે, અનેક અનેક વસ્તુઓ આપે, પણ આ બધું બનાવવાથી વ્યક્તિ પૂર્ણ સુખી નથી થઈ શકતો કે ભગવાનના ધામને પ્રાપ્ત નથી થઈ શકતો. પણ જે વ્યક્તિ ભાગવત કથાનું આયોજન કરે છે, આ ભાગવત કથા સાંભળી વ્યક્તિ આ જીવનમાં પણ સુખી થઈ જાય અને મર્યા પછી ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. આનાથી મોટું સંસારમાં કોઈ દાન જ નથી. ભૂવી ગ્રણંતી તે ભૂરી દાજન, સૌથી શ્રેષ્ઠ સૌથી મોટું દાન છે ભગવત કથા અને ભગવત પ્રસાદ.
તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃહંતિ તે ભૂરિદાજના. પ્રહસિતમ પ્રિય પ્રેમ ભીક્ષણમ વિરહણમ ચ તે ધ્યાનમંગલમ. રહસ્ય સંવિદો યારિદિસ્ત્રિશ કુહકનો મન શોભયંતિ.
કૃષ્ણ, એક દિવસ એવો હતો જ્યારે અમે તમારી બાજુમાં બેસતી હતી, તમે અમને મળતા હતા, તમારા દર્શન કરી તમારું પ્રેમી સ્મિત એ ચિતવન જોઈ અમારું ચિત્ત તમે હરી લેતા હતા. એક દિવસ એ હતો જ્યારે તમે અમને મળવા માટે અમારી રાહ જોતા હતા, અને એક દિવસ એવો આવ્યો છે, આજનો દિવસ એવો છે કે અમે તમારું ચિંતન કરી રહ્યા છીએ, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ, પણ તમે દર્શન નથી આપી રહ્યા.
ચલસિયજ વ્રજા ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શિલ તૃણાંકુરે સીદતી ના બલિલતા મન કાંત ગચ્છતિ.
ગોપીઓ રડતા રડતા કહે છે કે હે પ્રભુ, તમારા ચરણ કમળ કરતા પણ કોમળ છે, અને તમે જ્યારે એ ગાય અને વાછડાને ચરાવવા માટે વ્રજથી જંગલમાં જાઓ છો, ત્યારે તમને એ જંગલમાં અનેક કાંટા કાંકરા પથ્થર લાગતા હશે. પ્રભુ, આ વિચાર કરીને અમારું ચિત્ત દુઃખી થઈ રહ્યું છે. આ જંગલમાં તમે અમારા કારણે છુપાઈ ગયા છો, સંતાઈ ગયા છો, જંગલમાં તમને કષ્ટ થતો હશે. આ વિચાર કરીને અમારા હૃદયમાં બહુ દુઃખ થઈ રહ્યું છે. કૃષ્ણ, અમારી માટે નહીં પણ કમસે કમ તમારી માટે તો તમે અમને દર્શન આપો કે જેથી તમારું દુઃખ દૂર થાય. આમ ગોપીઓ અનેક શ્લોકોમાં કહેવાય છે, 19 શ્લોકમાં આ ગોપી ગીત અને બહુ સુંદર પ્રાર્થના કરે. એ 19 શ્લોકમાં અંતે સમસ્ત ગોપીઓ સુખદેવ ગોસ્વામી કહે છે, રુરુદુ સુસ્વરમ રાજન. આ બધી ગોપીઓ જ્યારે એક સાથે રડવાનું પ્રારંભ કરે, એ ગોપીઓને રડતા જોઈ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સામે પ્રકટ થઈ જાય છે. કૃષ્ણ ગોપીઓ સામે ઉભા છે અને ગોપીઓ કૃષ્ણને જોઈ આનંદિત થઈ ગઈ છે. આ ગોપી ગીતથી સાર્થક થયું. ભગવાનને જો પ્રકટ કરવા હોય તો ગીત ગાવું પડશે, કીર્તન કરવા પડશે. ભગવાન ગોપીઓ સામે, ગોપીઓ એમનું સ્વાગત કરે. બધી ગોપીઓ પોતપોતાની ચુંદડી રાખી એક મોટી વ્યાસપીઠ બનાવે, ભગવાનને બેસાડે. બધી ગોપીઓ ભગવાનના દર્શન કરે, ગોપીઓને કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. સુખદેવ ગોસ્વામી અહીંયા સુધી વૃંદાવન લીલાનું વર્ણન કરે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આ વૃંદાવનને છોડીને મથુરા જાય છે. મથુરા જવાની લીલા ભક્તો માટે એક દુઃખમય લીલા છે. અને મથુરામાં પણ ભગવાન કૃષ્ણનું અદ્ભુત પરાક્રમ બતાવશે. આજે 2-2.5 વાગ્યા સુધી કથા ચાલશે અને મને વિશ્વાસ છે કે તમે પણ પરીક્ષિત મહારાજની જેમ ભૂખ નહીં લાગી હોય